એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે વાંચ્યા પછી ખરેખર લાંબો સમય મન પર છવાયેલી રહે. ડેફની ડુ મુરિયેની ક્લાસિક કૃતિ રેબેકા.
હા, રેબેકા સાચે જ એક અનોખો અનુભવ છે. એ 1938માં પ્રગટ થઈ હતી, એટલે કે એવો સમય જ્યારે દુનિયા બસ યુદ્ધના આરે ઊભી હતી.
હા, અને એ અનિશ્ચિતતાનો પડઘો ક્યાંક ને ક્યાંક આ વાર્તામાં સંભળાય છે, નહીં?
બિલકુલ. ડુમુરિયે પોતે પણ 1907થી 1989 એક રસપ્રદ વ્યક્તિત્વ હતા. આખું કુટુંબ કલાકારોનું, પિતા અભિનેતા, દાદા નવલકથાકાર, અને એમને પડો કોર્નવોલનો દરિયાકાંઠો, એના પ્રત્યે બહુ લગાવ હતો.
સાચી વાત. અને એમની લખવાની શૈલી, ગોથિક રોમાન્સ અને મનોવૈજ્ઞાનિક સસ્પેન્સનું શું અદ્ભુત મિશ્રણ છે.
હા, પેલી રહસ્યમય હવેલી, મૂડી હીરો, ભૂડી નાયિકા, આ બધા જાણીતા તત્વો તો છે જ,
પણ ડુમુરિયે એને એકદમ નવો ઓપ આપે છે, આધુનિક લાગે એવો. એટલે આજે આપણે એ જ કરવાના છીએ, નહીં? રેબેકાના કથાનક, એના પાત્રો, એના ઊંડા વિષયો, એની એવી રીતે વાત કરીએ કે જાણે
ફરીથી મેન્ડ્રેલીની ગલીઓમાં લટાર મારી આવીએ.
બરાબર.
અને એ લટારની શરૂઆત તો પેલા પ્રખ્યાત વાક્યથી જ કરવી પડે.
હા, ગઈ રાત્રે મેં સ્વપ્નમાં જોયું કે હું ફરીથી મેન્ડ્રેલી ગઈ હતી.
બસ આ એક વાક્ય જાણે આખી નવલકથાનો ધબકાર, ખોવાયેલું ઘર, પેલી યાદો, એક કાયમી વિયોગનો ભાવ. વાર્તા આપણને એક યુવાન સ્ત્રી વિશે કહે છે, અનામી. આપણે એને મળીએ છીએ મોન્ટે કાર્લોમાં.
ઓ હા, પેલી શ્રીમંત અમેરિકન સ્ત્રી શ્રીમતી વેનહોપર એની સાથી તરીકે કામ કરે છે, બરાબર?
હા, એ જ. અને આ છોકરી કેવી છે? શર્માળ, પોતાનામાં બિલકુલ વિશ્વાસ નહીં, એનું જીવન સાવ સામાન્ય લાગે છે.
અને ત્યાં જ એટલે તેની જિંદગી એકદમ બદલાઈ જાય છે.
હા, તેની મુલાકાત થાય છે પેલા મેક્સિમ ડિવિન્ટર સાથે.
મેક્સિમ ડિવિન્ટર, વિધુર, પૈસાદાર, દેખાવળો, પણ કંઈક ઉદાસ અને રહસ્યમય.
અરે, ઉંમરમાં પણ ખાસ્સો તફાવત. બંને વચ્ચે જે સંબંધ બંધાય છે ને, શરૂઆતથી જ સવાલ થાય કે આ ખરેખર પ્રેમ છે કે પછી જરૂરિયાત.
બરાબર. મેક્સિમનો લગ્ન પ્રસ્તાવ એ તો જાણે એના માટે એક છુટકારો હતો.
હા, બંધનમાંથી મુક્તિ જેવું. એટલે એણે હા પાડી દીધી, જુસ્સા કરતા વધુ કૃતજ્ઞતાથી.
અને આમ એ બની જાય છે બીજી શ્રીમતી ડી વિન્ટર.
અને આવી પહોંચે છે ઇંગ્લેન્ડ, કોર્નવોલમાં આવેલી મેક્સિમની ભવ્ય વિશાળ જાગીર મેન્ડરલી.
શરૂઆત તો સ્વપ્ન જેવી લાગે, પણ વાસ્તવિકતા એ કંઈ જુદી જ હોય છે.
ચોક્કસ, કારણ કે મેન્ડરલી ખાલી પથ્થર ને ઈંટોનું મકાન નથી.
ના, એ તો જાણે એક જીવંત સ્મારક છે.
હા, રેબેકાનું,
મેક્સિમની પહેલી મૃત પત્ની રેબેકાનું. એક વર્ષ પહેલાં પેલી નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામેલી રેબેકા, એ જાણે વજુ પણ મેન્ડરલીના કણે કણમાં વસે છે.
એનો સ્વાદ, એની પસંદગી, એની હાજરી, બધું જાણે અકબંધ રાખવામાં આવ્યું છે.
એટલે આ નવી અનામી પત્ની માટે તો આ કોઈ પરિકથા નથી રહેતી, એ તો એક અદ્રશ્ય દુશ્મન સામેની લડાઈની શરૂઆત બની જાય છે.
અને આ અદ્રશ્ય દુશ્મનની સૌથી મોટી રખેવાળ એટલે શ્રીમતી ડેનવર્સ.
ઓ, શ્રીમતી ડેનવર્સ, મેન્ડરલીની હાઉસકીપર.
હા, ઠંડી, ભાવહીન અને રેબેકા પ્રત્યે એટલી બધી વફાદાર કે વાત મેં પૂછો, વિચિત્ર લાગે એટલી.
તે નવી પત્નીને સ્વીકારવા જ તૈયાર નથી હોતી, નહીં?
જરાય નહીં. એની નજરમાં તો આ નવી છોકરી ફક્ત એક ઘૂસણખોર છે જેણે રેબેકાનું સ્થાન પડાવી લીધું. એની પેલી સૂક્ષ્મ પણ ધારદાર ટિપ્પણીઓ એ નવી નાયિકાના મનમાં ભય અને અસુરક્ષા ઊંડા ઉતારતી જાય છે.
અને અહીંથી જ પેલો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. આપણી નાયિકા, જેનું નામ પણ આપણને ખબર નથી, એની પોતાની ઓળખ માટેની લડાઈ.
શું તે રેબેકાના આટલા મોટા પડછાયામાંથી ક્યારે બહાર આવી શકશે?
અને મેક્સિમ સાથેનો એનો સંબંધ, આ ભૂતકાળના ભૂત અને વર્તમાનના ભય વચ્ચે ટકી શકશે ખરું?
ડુમુરિયે આપણને આ જ મનોવૈજ્ઞાનિક સફર પર લઈ જાય છે. પેલી અનામી નાયિકાની વાત કરીએ.
હા, તેનું નામ ન હોવું એ જ પોતે કેટલું સૂચક છે, નહીં?
ખરેખર, મતલબ એની પોતાની કોઈ ઓળખ જ નહીં જાણે. શરૂઆતમાં તો એ અત્યંત ડરપોક, અસુરક્ષિત.
મેન્ડરલીના એ ભવ્ય વાતાવરણમાં, નોકરોની ભીડમાં અને ખાસ કરીને પેલી શ્રીમતી ડેનવર્સ સામે તો બિચારી સાવ નાની લાગે.
એને સતત એમ જ લાગ્યા કરે છે કે તે મેક્સિમને લાયક નથી, કે તે રેબેકા જેવી ક્યારે નહીં બની શકે. એ પોતાની જાતને સતત પેલી રેબેકાના કાલ્પનિક આદર્શ સાથે સરખાવ્યા કરે છે અને હારતી રહે છે.
પણ રસપ્રદ વાત એ છે કે આ જ ડર અને અસુરક્ષા એ જ એના વિકાસનું કારણ બને છે, ખરું ને?
બરાબર. જેમ જેમ પેલો પડદો ઉચકાય છે ને સત્ય સામે આવે છે, તેમ તેમ આ ભોળી છોકરીમાંથી એક મક્કમ સ્ત્રી બહાર આવે છે.
ખાસ કરીને જ્યારે રેબેકા વિશેનું પેલું ભયાનક સત્ય જાણે છે ત્યારે.
હા, ત્યારે તેનો ડર ઓછો થાય છે અને તે મેક્સિમને બચાવવા માટે શું કહેવાય, કટિબદ્ધ બને છે.
એની પ્રેરણા બદલાઈ જાય છે, ફક્ત પ્રેમ પમવાની નહીં પણ પોતાના પતિની રક્ષા કરવાની. આ પરિવર્તન ખરેખર નોંધપાત્ર છે.
અને મેક્સિમ એ પણ કંઈ ઓછો જટિલ નથી.
બિલકુલ નહીં. દેખાવે આકર્ષક, સુસંસ્કૃત, પણ એના મિજાજનો કોઈ ભરોસો નહીં.
ક્યારેક એકદમ પ્રેમાળ લાગે, તો ક્યારેક અચાનક ગુસ્સામાં આવી જાય. એના ભૂતકાળ પર જાણે એક પડદો છે.
આપણને શરૂઆતમાં એ નાયિકાનો ઉદ્ધારક જેવો લાગે, પણ પછી ખબર પડે કે એની અંદર પણ ઘણો અંધકાર છુપાયેલો છે.
હા, એ બાયરોનિક હીરો જેવો, એટલે કે પેલું પાત્ર જે આકર્ષક હોય પણ મૂડી, રહસ્યમય અને નૈતિક રીતે થોડું જટિલ.
એનો પેલો શોકગ્રસ્ત પતિનો દેખાવ એ તો જાણે એક મહોરું જ છે.
જેમ જેમ વાર્તા આગળ વધે, તેમ તેમ રેબેકા સાથેના એના સંબંધનું કડવું સત્ય અને પેલું ભયાનક રહસ્ય બધું ખુલ્લું પડે છે.
અને આપણે વિચારતા રહી જઈએ કે આ માણસ રોમાન્ટિક હીરો છે કે ખૂની, કે પછી બંને.
ડુમોરીએ આપણને આ નૈતિક દ્વિધામાં મૂકી દે છે. એની ઈચ્છા તો ભૂતકાળ ભૂલીને શાંતિ મેળવવાની છે, પણ શું રહસ્યો છુપાવીને શાંતિ મળે ખરી?
અને હવે વાત કરીએ એ પાત્રની જે ક્યારે આપણી સામે નથી આવતું પણ જેની હાજરી દરેક પાના પર છે.
રેબેકા.
રેબેકા એ નામ જ જાણે એક જાદુ છે. શરૂઆતમાં બીજા પાત્રોની વાતો પરથી રેબેકાની એક છબી ઊભી થાય છે, અતિ સુંદર, બુદ્ધિશાળી, કુશળ, આકર્ષક,
જાણે સંપૂર્ણતાનું પ્રતીક. આપણી નાયિકા માટે તો એ એક એવો આદર્શ બની જાય છે જેની સામે તે ક્યારે જીતી જ ન શકે.
પણ આ જ તો ડોમોરીએની કમાલ છે, ધીરે ધીરે આ આદર્શની મૂર્તિ તૂટે છે.
હા, પછી ખબર પડે છે કે રેબેકા વાસ્તવમાં કેટલી ક્રૂર, સ્વાર્થી, છેતરપિંડી કરનાર હતી, બીજાની લાગણીઓ સાથે રમનાર,
એકદમ ફેમ ફેટલ.
ફેમ ફેટલ?
હા, એવી સ્ત્રી જે પોતાના આકર્ષણથી પુરુષોને મોહિત કરે અને અંતે તેમનો વિનાશ નોતરે.
દેખાવ અને વાસ્તવિકતા વચ્ચે આટલો મોટો તફાવત કદાચ બીજે ક્યાંય નહીં હોય આખી નવલકથામાં.
અને રેબેકાની આ દંતકથાને જીવતી રાખનાર, એની પૂજા કરનાર એટલે શ્રીમતી ડેનવર્સ.
ઓ, શ્રીમતી ડેનવર્સ એ તો ગોથિક સાહિત્યના ક્લાસિક વિલન જેવી, ઠંડી, રહસ્યમય અને
ભયાવહ.
રેબેકા પ્રત્યેનો એનો લગાવ એ તો લગભગ વળગાડ જેવો લાગે છે. કદાચ સમલૈંગિક આકર્ષણનો પણ સંકેત છે.
હા, એવું લાગે છે. એને માટે નવી શ્રીમતી ડી વિન્ટર એટલે રેબેકાની પવિત્ર સ્મૃતિનું અપમાન કરનાર.
એન્ડરલીને આગ લગાડવી એ એની હાર અને હતાશાની ચરમસીમા છે.
આ બધા પાત્રોના સંબંધોનું જાડું પણ એટલું જ ગૂંચવાયેલું છે.
ખરું, નાયિકા અને મેક્સિમનો સંબંધ, શરૂઆતમાં અસમાનતા, પછી એક વહેંચાયેલો બોજ, એકબીજા પર નિર્ભરતા.
અને નાયિકા અને શ્રીમતી ડેનવર્સ વચ્ચે તો જાણે મેન્ડરલી અને મેક્સિમ પર અધિકાર કોનો, એનું અઘોષિત યુદ્ધ ચાલે છે.
અને રેબેકા મૃત્યુ પછી પણ કેવી રીતે જીવતા લોકોના જીવનને કંટ્રોલ કરી શકે છે એ જોવું ખરેખર રસપ્રદ છે. કથાનકનો વિકાસ પણ એટલો જ રોમાંચક છે.
હા, મોન્ટે કાર્લો પછી નાયિકા મેન્ડરલી આવે છે. ભવ્યતાની સાથે સાથે ભયરો અનુભવ, શ્રીમતી ડેનવર્સનો ઠંડો આવકાર,
પેલું રેબેકાનો ઓરડો જે એમને એમ સાચવી રખાયો છે, મેક્સિમનો બદલાતો મિજાજ, આ બધું નાયિકાની અસુરક્ષા વધારતું જાય છે.
અને પછી આવે છે પેલો મેન્ડરલી કોસ્ટ્યુમ બોલ.
હા, એ પ્રસંગ તો જાણે વાર્તાનો એક મહત્વનો ટર્નિંગ પોઈન્ટ.
શ્રીમતી ડેનવર્સની કેવી ચાલાકી એ નાયિકાને અજાણતા એવો પોશાક પહેરવા પ્રેરે છે જે
રેબેકાની એક પ્રખ્યાત તસવીર જેવો જ હોય. બિચારી નાયિકા જ્યારે એ પોશાકમાં બધાની સામે આવે છે, મેક્સિમનો ગુસ્સો ફાટી નીકળે છે
અને નાયિકાનું જાહેરમાં અપમાન થાય છે. એમનું લગ્ન લગભગ તૂટવાની અણી પર બિચારીની શું હાલત થઈ હશે ત્યારે.
એ સંપૂર્ણપણે ભાંગી પડે છે અને આ તકનો લાભ લઈને શ્રીમતી ડેનવર્સ
એને પેલી બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવા ઉશ્કેરે છે.
હા, નાયિકા લગભગ તેમ કરવા તૈયાર થઈ જાય છે, પણ ત્યારે જ નીચે દરિયામાં દેકારો સંભળાય છે. એક ડૂબેલી બોટ મળી આવી છે
અને અહીંથી વાર્તાનો મૂળ બદલાય છે. ગોથિક રોમાન્સમાંથી સીધી થ્રિલર બની જાય છે.
બરાબર, કારણ કે એ બોટમાંથી મળે છે રેબેકાનું સાચું શબ. પેલી નૌકા દુર્ઘટનાની વાત ખોટી હતી.
તપાસ શરૂ થાય છે અને શંકાની સોય સીધી મેક્સિમ પર જાય છે.
આખરે ભારે દબાણ હેઠળ મેક્સિમ નાયિકા સમક્ષ બધું કબૂલી લે છે. પેલું ભયાનક રહસ્ય.
તે કહે છે કે તે રેબેકાને પ્રેમ નહોતો કરતો, પણ નફરત કરતો હતો.
હા, રેબેકા ક્રૂર હતી, બેવફા હતી, અને મૃત્યુની રાત્રે રેબેકાએ તેને ઉશ્કેરવા માટે કહ્યું કે તે બીજા પુરુષના બાળકથી ગર્ભવતી છે.
હા, સાંભળીને ગુસ્સામાં મેક્સિમે તેને ગોળી મારી દીધી
અને પછી તેની લાશ બોટમાં મૂકી દરિયામાં ડૂબાડી દીધી.
આ કબૂલાત નાયિકા માટે આઘાતજનક તો છે જ, પણ વિચિત્ર રીતે એક મુક્તિ અપાવનારી પણ છે, નહીં?
હા, જે અદ્રશ્ય સંપૂર્ણ રેબેકા સામે તે લડી રહી હતી તે તો એક ભ્રમ હતો. વાસ્તવિક રેબેકા તો તિરસ્કારને પાત્ર હતી.
અને આ ક્ષણથી નાયિકા બદલાઈ જાય છે. તે મેક્સિમની સાથી બને છે, તેને બચાવવા માટે મક્કમ બને છે. એનું પેલું નિર્બળ પાત્ર હવે મજબૂત બની ગયું છે.
પણ મુશ્કેલીઓ હજુ પૂરી નથી થઈ. પેલો રેબેકાનો કઝિન અને પ્રેમી જેક ફોવેલ,
હા, એ મેક્સિમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે છે.
એ દાવો કરે છે કે રેબેકાએ તેને મોકલેલી ચિઠ્ઠી પરથી સાબિત થાય છે કે તે મેક્સિમને મળવા જઈ રહી હતી. તપાસ ફરી શરૂ થાય છે
અને રેબેકા મૃત્યુના દિવસે લંડનમાં જે ડોક્ટરને મળી હતી તેની જુબાની લેવામાં આવે છે.
અને અહીં આવે છે વાર્તાનો અંતિમ અને કદાચ સૌથી મોટો વળાંક.
ડોક્ટર શું કહે છે?
ડોક્ટર ખુલાસો કરે છે કે રેબેકા ગર્ભવતી ન હતી, પણ તેને કેન્સર હતું.
ઓહ, અને તે થોડા જ મહિનાઓની મહેમાન હતી અને તેનું મૃત્યુ બહુ જ પીડાદાયક થવાનું હતું.
આ સત્ય તો આખી બાજી પલટી નાખે છે.
બિલકુલ, સ્પષ્ટ થઈ જાય છે કે રેબેકાએ જાણી જોઈને મેક્સિમને ઉશ્કેર્યો હતો જેથી તે તેને મારી નાખે.
એટલે એણે પોતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
હા, તે પોતે પેલું પીડાદાયક મૃત્યુ નહોતી ઇચ્છતી અને સાથે સાથે મેક્સિમને પોતાની હત્યાના આરોપમાં ફસાવીને બરબાદ કરવા માંગતી હતી. તેની આ છેલ્લી ક્રૂર રમત.
આ ખુલાસાથી મેક્સિમ પરથી હત્યાનો ઈરાદો સાબિત થતો નથી અને તે કાયદાકીય રીતે છૂટી જાય છે.
તેઓ રાહતનો શ્વાસ લઈને મેન્ડરલી પાછા ફરે છે, પણ દૂરથી જ તેમને ભયાનક દ્રશ્ય દેખાય છે.
મેન્ડરલી, આગની જ્વાળાઓમાં. હા, શ્રીમતી ડેનવર્સ પોતાની અંતિમ હાર સ્વીકારી ન શકતા અને રેબેકા પ્રત્યેની પેલી વફાદારીમાં આખું ઘર સળગાવી દે છે.
આ આગ જાણે ભૂતકાળનું સાંકેતિક શુદ્ધિકરણ છે, પણ એ તેમને મેન્ડરલીથી, તેમના ભૂતકાળના ભૌતિક સ્વરૂપથી કાયમ માટે દૂર કરી દે છે.
વાર્તા ત્યાં જ પૂરી થાય છે જ્યાંથી શરૂ થઈ હતી, એક સ્વપ્નમાં ખોવાયેલા મેન્ડરલીની યાદમાં.
આટલી જટિલ કથા આપણને ઘણા ઊંડા વિષયો પર વિચારવા મજબૂર કરે છે. સૌથી પહેલો અને મુખ્ય વિષય તો પેલો ઓળખનો જ.
હા, નાયિકાનું નામ ન હોવું, રેબેકાના પડછાયા સામે તેનો સતત સંઘર્ષ, પોતાની જાતને શોધવાની એની મથામણ, આ બધું ઓળખના પ્રશ્નને કેન્દ્રમાં રાખે છે.
તો શું આ નવલકથા એમ કહેવા માંગે છે કે આપણી ઓળખ હંમેશા બીજાના સંદર્ભમાં જ ઘડાય છે, કે પછી એ પડછાયામાંથી બહાર નીકળવું શક્ય છે?
બીજો મહત્વનો મુદ્દો છે ભૂતકાળ અને સ્મૃતિનો. મેન્ડલી પોતે જ જાણે સ્મૃતિઓનું સંગ્રહાલય. ભૂતકાળ કેટલો શક્તિશાળી હોઈ શકે છે, વિનાશક પણ અને રચનાત્મક પણ.
અને ભૂતકાળનું આદર્શીકરણ કેટલું ખતરનાક બની શકે એ રેબેકાના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે.
દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ એ પણ સતત સામે આવતો રહે છે. મેન્ડરલી જે બહારથી સુંદર લાગે છે તે અંદરથી ગૂંઘળામણ ભર્યું.
રેબેકા જે સંપૂર્ણ લાગે છે તે ક્રૂર. મેક્સિમ જે ઉદાસ લાગે છે તે ખૂની. ડુ મોરીએ આપણને સતત યાદ અપાવે છે કે જે દેખાય છે તે હંમેશા સાચું નથી હોતું.
અને ઈર્ષ્યા, એક મૃત વ્યક્તિ પ્રત્યેની ઈર્ષ્યા, નાયિકાને કેવી રીતે કોરી ખાય છે તેનું આનાથી વધુ ધારદાર ચિત્રણ ભાગ્યે જ જોવા મળે.
હા, આ ઉપરાંત પેલો વર્ગભેદનો મુદ્દો પણ છે, સૂક્ષ્મ રીતે વર્ણાયેલો છે. નાયિકા પોતાની સામાજિક સ્થિતિને કારણે શરૂઆતમાં જે હીનતા અનુભવે છે એ પણ એના સંઘર્ષનો એક ભાગ છે.
અને સ્ત્રી શક્તિના વિવિધ રૂપો, રેબેકાની નકારાત્મક પણ પ્રભાવશાળી શક્તિ, નાયિકાની ધીરે ધીરે વિકસતી આંતરિક શક્તિ અને શ્રીમતી ડેનવર્સની પેલી વિકૃત ભક્તિ.
એ પણ વિચારવા જેવા છે. નૈતિકતાના પ્રશ્નો પણ અહીં જટિલ છે. શું આપણે મેક્સિમ માટે સહાનુભૂતિ અનુભવીએ છીએ, ભલે તે ખૂની હોય?
રેબેકા પીડિત છે કે વિલેન? અને અંતે મેન્ડરલીનું સળગી જવું, એ શું ન્યાય છે? આ બધા સવાલો ઊભા થાય છે.
આ બધા વિષયોને ડુ મોરિયે જે રીતે રજૂ કરે છે તેમાં તેમની લેખન શૈલીનો બહુ મોટો ફાળો છે. પેલું પ્રથમ પુરુષમાં થતું વર્ણન,
હા, એ આપણને સીધા નાયકાના મનમાં લઈ જાય છે. આપણે દુનિયાને એની નજરથી જોઈએ છીએ, એના ડર, એની શંકાઓ બધું અનુભવીએ છીએ.
એનાથી સસ્પેન્સ અને રહસ્ય વધુ ઘેરું બને છે. નહીં, આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ જેટલું નાયિકા જાણે છે.
બરાબર, વાચક પણ એની સાથે જ અંધારામાં ફાંફા મારે છે. અને પ્રતીકોનો ઉપયોગ, મેન્ડરલી પોતે જ એક મોટું પ્રતીક છે, ભૂતકાળનું, કેદનું, સુંદરતા પાછળ છુપાયેલા ભયનું.
પેલા લાલ રોડોડેન્ડ્રોન ફૂલો, સમુદ્ર, રેબેકાનો ઓરડો, પેલો આર મોનોગ્રામ, દરેક વસ્તુનો ગૂઢ અર્થ છે.
એમની ભાષા પણ જુઓ, કાવ્યાત્મક અને વાતાવરણ ઊભું કરનારી. મેન્ડરલીના વર્ણનો હોય કે પાત્રોની મનોસ્થિતિ, ડુ મોરિયે શબ્દોથી એવું ચિત્ર ઊભું કરે છે કે આપણે ત્યાં જ હોઈએ એવું લાગે.
સુંદરતા અને ભયાનકતાનું મિશ્રણ એમની શૈલીની ખાસિયત છે.
નવલકથામાં એવા ઘણા સંવાદો અને વિચારો છે જે મનમાં રહી જાય. પેલી શરૂઆતની પંક્તિ તો છે જ,
એ નાયિકાનો પેલો વિચાર કે પહેલા પ્રેમનો તાવ બીજી વાર ન આવે તે સારું, એ પણ પ્રેમની જટિલતા અને બોજ વિશે ઘણું કહી જાય છે.
અને શ્રીમતી ડેનવર્સ જ્યારે રેબેકાના સૌંદર્ય અને વસ્તુઓનું વર્ણન કરે છે ત્યારે તે એક અશક્ય આદર્શ અને તેના ભારને દર્શાવે છે.
અને મેક્સિમની પેલી કબૂલાત, હું તેને નફરત કરતો હતો, રેબેકા જીતી ગઈ, એ બતાવે છે કે રેબેકાની દુષ્ટતાની અસર કેટલી ઊંડી અને કાયમી હતી.
અને સૌથી વધુ કંપારી છૂટી જાય એવો સંવાદ તો પેલો શ્રીમતી ડેનવર્સનો છે, જ્યારે તે નાયિકાને કહે છે, તમે કૂદી કેમ નથી પડતા?
હા, એ માનસિક ક્રૂરતાની પરાકાષ્ઠા છે. આ બધું મળીને એક ગૂંગળામણ ભર્યો, ચિંતાજનક અને અંતે ઉદાસ કરી દેવો અનુભવ આપે છે. અંત અસ્પષ્ટ છે, નૈતિક રીતે જટિલ છે.
ખરેખર રેબેકા ખાલી એક રહસ્યમય વાર્તા નથી, એ મનોવૈજ્ઞાનિક ઊંડાણ ધરાવતી કૃતિ છે.
એની કાયમી અસર એ છે કે તે આપણને સ્મૃતિ, ઓળખ, પ્રેમ, લગ્ન આ બધા વિશેના આપણા વિચારો પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.
તે આપણને બતાવે છે કે ભૂતકાળ ક્યારે સંપૂર્ણપણે મળતો નથી અને દેખાવ હંમેશા છેતરામણા હોઈ શકે છે.
વાચકોને આકર્ષિત કરે છે.
અને અંતે પેલો સવાલ તો રહી જ જાય છે, મેન્ડરલીનું સળગી જવું એ શું નાયિકા અને મેક્સિમ માટે મુક્તિ છે
કે પછી એ આગની રાખ તેમના બાકીના જીવનમાં તેમની સાથે જ રહેવાની છે એ વાતનું યાદ અપાવતી કે ભૂતકાળ ભલે બળી જાય પણ તેની છાપ ક્યારે ભૂંસાતી નથી.
આ પ્રશ્નનો જવાબ કદાચ દરેક વાચકે પોતાની રીતે શોધવાનો રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.